થતા પહેલાં આજે ગઈકાલે 10 લક્ષણ પર્વની પૂર્ણાહુતિ થઈ, એવી જ રીતે આજે રત્નત્રય આરાધનાનો પૂર્ણાહુતિ દિવસ અને સમ્યક ચારિત્રની આરાધનાની પણ દિવસ છે. યોગાનુયોગ 13, 14 પૂનમ એ 3 રત્નત્રયની આરાધના કરીએ છીએ. આજના પ્રવચનમાં પણ એ સમ્યક દર્શનના ચારિત્રની વાત આપણને આવે. એક બહુ જ અમરચંદ્રાચાર્ય કંઈક વિશિષ્ટતા એમાં કરી. સામાન્યપણે આપણે શું કરીએ સમ્યક દર્શનની વ્યાખ્યા? જીવાદી તત્વોની શ્રદ્ધા એ સમ્યક દર્શન, જીવાદી તત્વોનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, અને કંઈક રાગાદી તીવ્ર કસાય છે એનો ત્યાગ, એનું નામ ચારિત્ર. એક શબ્દો ઉમેરીને બહુ જ મોટો ફેર કર્યો છે. કયો શબ્દ ઉમેર્યો? જ્ઞાનનું થવું, જ્ઞાનનું થવું, ત્રણેયમાં જ્ઞાનનું થવું. આ શું કામ આપણો શબ્દ વાપર્યો છે? કોઈ એમ કહેશે કે જે આગળ વિષય ચાલ્યો આપણને, ફરીથી બહુ જ રિપીટ લઉં છું પાછળનો વિષય, કે જે પુણ્ય પાપ છે બંધના કારણ છે અને જ્ઞાન મોક્ષનું કારણ છે, એટલે એમ કે ઠીક છે જ્ઞાન જે આપણું જે હશે કોઈ થોડું ઘણું એ મોક્ષનું, કે એમ નથી. જ્ઞાનનું એટલે જ્ઞાનમય આત્માના આશ્રય થયેલું એ નિર્મળ અતિન્દ્રિય જ્ઞાનનું પરિણમન, આ એ મોક્ષનું કારણ, એ માટે આખો શબ્દ. એ વિષય તો લેશું થોડું, તો એ આજે જેમ સમ્યક દર્શનમાં 8 અંગ એ તો બધાને લગભગ પ્રસિદ્ધ જ છે, સમ્યક જ્ઞાનના જેમ 8 અંગ છે એમ સમ્યક ચારિત્રના 13 અંગ છે. એમાં 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી. પૂજામાં તો વાત કરી લીધી જ છે કે વ્રત એટલે પ્રણતી, ઉપયોગ આત્મામાં વિટળાઈ જાય, આત્મા સાથે એકાકાર થઈ જાય. જેને અહીંયા જ્ઞાનનું પછી 2 શબ્દ લીધા હતા ગુરુદેવ, થવું પરણવું, 2 શબ્દ છે ને એમાંય છે ને થવું પરણવું, એનામાંથી શું અર્થ કાઢ્યો? શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પછી પરણવું, એમ કહીને અર્થ શું કાઢ્યો? આ પર્યાયની વાત છે. જ્ઞાન સ્વભાવના આશ્રય થયેલી જે મોક્ષ માર્ગરૂપની, અને એ બધાની પ્રણતિને એક નામ શું આપી દીધું? જ્ઞાન. એ કોઈ પરલક્ષે થયેલા રાગાદી ભાવ કે ધારણા જ્ઞાન એની કોઈ વાત નથી, સ્વલક્ષે થયેલી. અને એ રીતે વિચાર કરીએ જ્ઞાનમય આત્માના આશ્રય થયેલી જે કોઈ ગુણની પર્યાય હોય એના ભલે તમે નામ શ્રદ્ધા, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુ, એ બધાનું એક નામ દેવું હોય તો શું દેવાય? જ્ઞાનનું પરિણામ. એવી રીતે આખો વિષય લઈને તો અહીંયા આખો ઉપયોગ આત્મામાં એકાકાર વિટળાઈ જાય એનું નામ સાચું યથાર્થ એ વ્રત કહેવામાં આવે છે. અને એની સાથે સાથે આવા અહિંસાના, સત્યના, અચૌર્યના, બ્રહ્મચર્યના, અપરિગ્રહના જે વિકલ્પો હોય તો એને વ્યવહારે મહાવ્રત કહેવામાં આવે છે. ખરેખર તો રાગાદી ભાવની ઉત્પત્તિ ન થાય એ જ અહિંસા મહાવ્રત છે. સત્સ્વભાવી આત્માનું અવલંબન લેતી નિર્મળ પર્યાય પ્રગટ થાય એ સત્ય મહાવ્રત છે. કોઈ પણ પદ પદાર્થમાં મારાપણાની કલ્પના ન થાય આ એનું નામ અચૌર્ય મહાવ્રત છે. બ્રહ્મ સ્વરૂપ આત્માને છોડીને એક પણ વિકલ્પ બીજો ન આવે. જેમાં બ્રહ્મચર્યમાં જેમ જયમાલામાં સતીઓના બધા વર્ણન આવ્યા હતા ને, નામ બધા, સીતાજી, દ્રૌપદીજીની, સોમાસતીનું, શિલાસત, એ બધાના નામ બધા એમાં એવા સેજે પુનના યોગ હોય કે સોમાસતીમાં આવે છે કે એને સાસે એને માટે એક ઘડો હતો એની અંદર સર્પ નાખ્યા હતા અને કે તું હાથ નાખ, હાથ નાખે છે તો શું થાય છે? એ ફૂલની માળા. આમ કહેવાનો એક હેતુ શું છે? બધાને આવા કાંઈ પુનના યોગ હોય એવું બનતું નથી, પણ સાથે એ પોતાની અંદરની દ્રઢતા પરિણામની બ્રહ્મચર્યની અને સાથે એવો પુનનો યોગ. પણ કહેવાનું હેતુ છે ખરેખર શું છે કે જેમ સતીને સપનામાં પણ બીજા ન હોય, કલ્પના જ ન હોય, વિકલ્પ જ, એમ આત્માની પણતીમાં પોતાના જ્ઞાયક સિવાય બીજા સંબંધીનો વિકલ્પ ન હોય, આ આખું એક બ્રહ્મપણું છે, બ્રહ્મચર્યપણું છે. અને મુનિરાજે આવી દશા અંતરંગમાં પ્રગટ કરી છે. તો 12માં પણ 9 પ્રકારે કદાચ સ્વર્ગમાંથી અપ્સરા આવે તો પણ એના પ્રત્યે એને જળ એ પુદ્વલનો છે અને અંદર આત્મા ચૈતન્ય છે એવું નજરમાં આવે, એ વિકલ્પ જાય તો. અને છેલ્લે અપરિગ્રહ, જગતમાં શું અધિકતા છે ને મારામાં શું ઓછું છે, એ તો આપણે વારંવાર વિચારવા જો. બહિર્મુખ વૃત્તિ કેમ જાય મારી, ક્યારે પણ કોઈના તરફ વૃત્તિ ક્યારે જશે, એમાં કંઈક અધિકતા લાગી હશે તો જાય. તો જગતમાં શેની અધિકતા છે અને મારામાં શેની હીનતા છે, એટલે આ રીતે અપરિગ્રહપણું. અને ગુરુદેવ એવી વાત લીધી હતી, જગતમાં કોઈની ચાહના કરે એ મોટો ભિખારી છે અને જગતના કોઈ પણ ઇન્દ્રિય વિષયની ચાહના ન હોય એ મોટો બાદશાહ છે. જેમ કોઈ રાજ્ય હોય, પહેલાંનામાં હતા ને પ્રિન્સિસ સ્ટેટ હતા, રાજા હોય એ કોની પાસે માગતો હશે કંઈ, એ રાજા શું હોય, બીજા પાસે માગવાવાળો હોય કે બીજાને દેનારો હોય. એમ અહીંયા હું ચૈતન્ય બાદશાહ છું, મારે કોઈની પણ એક કાંક્ષા ઈચ્છા પણ નથી, આ એવું એક અપરિગ્રહપણું. તેવા નિશ્ચય મહાવ્રત સહિત રહેવા. અને 5 સમિતિ, ઈર્યા સમિતિ. ઈર્યા સમિતિ એટલે શું, આમ તો બધું મુનિ દશામાં આવતું હોય છે, જોઈને ચાલવું. શું જોઈને ચાલવું? 4 હાથ ભૂમિ જોઈને ચાલવું. શેના માટે આ હોય છે કે કોઈ જીવને ત્યાં હિંસા ન થાય. અહીંયા નિજ આત્માને જોઈને પણતી થવી, આ નિશ્ચય ઈર્યા સમિતિ છે. ઓલામાં જોઈને ચાલવું, અહીંયા નિઃશુદ્ધાત્માને જોઈને પણમન થવું, આ તેનું નામ નિશ્ચય ઈર્યા સમિતિ છે. ભાષા સમિતિ, મુનિરાજ પહેલું તો શું કરે, મૌન જ ધારણ કરીને રે. કદાચ કોઈ એવો અવસર આવ્યો તો બોલશે, પણ કેવું, હિત મિત, હિતકારી હોય, મર્યાદિત હોય અને મીઠું હોય, દ્વેષપૂર્વકનું ન હોય, તો એવી એક. અને અહીંયા અંતરાત્મામાં ન બોલવાનો વિકલ્પ, ન મૌન રહેવાનો વિકલ્પ. કોઈ પણ વચન વ્યવહાર શું કરાવે છે, વચન વ્યવહાર કોમ્યુનિકેશન, બીજા સાથેનો સંબંધ કરાવે છે. અને બીજા સાથેના સંબંધમાં કેટલા વિકલ્પો ઊભા થાય છે, હંમેશા છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેને કહે ને, એ શું થાય છે વિકલ્પ, કે મેં કીધું એ સમજ્યો હશે કે નહીં સમજ્યો હોય, અથવા એ કહેશે તો આપણે સમજીએ છીએ કે નહીં. અહીંયા કહે છે બીજા સાથેના સંબંધનું તને શું જરૂર છે, તારે જો સંબંધ કરવો છે તો સ્વસ્વામી સંબંધ કરને, આનંદ ગુણ અને એની નિર્મળ પર્યાય એ મારું શું છે, સ્વ છે, અને હું એનો કેવો છો, સ્વામી. છેલ્લી 47 શક્તિ છે ને એમાં બધા સંબંધોને ઓળંગાવીને. ક્યાં બધા સંબંધો, એક સમયસારમાં જે આવે છે શ્લોક, સર્વે પી સંબંધ નાસ્તી, કોઈ સંબંધ જોઈશ નહીં, નહીં સર્વોપી સંબંધ નાસ્તી, નથી જોયો, હજી ચાલ્યું નથી, એમ નહીં થઈ, આપણે એકવાર તો સમયસર આખું પૂરું થઈ ગયું છે. બસો નંબરનો શ્લોક છે, 471 પાનો. 471 પાનું મંદર સર્વ સિદ્ધાંત અધિકારમાં ત્રણ ગાથા 321, 22, 23 એની પછી મેળો શબ્દ એમાં સાવ નીચે છે. હવે પરદ્રવ્યને આત્માને કાંઈ પણ સંબંધ નથી. સાવ આવો સાવ બધું સુખ મૂકી દીધી સાવ બે વચ્ચે, નહીં કાતર જ મૂકી દીધી, કાંઈ સંબંધ નહીં. કોક તો સંબંધ રાખો તો કમસે કમ કયો રાખો તો, કયો એક ક્ષેત્ર આવગો આ સંઘ એટલો તો કાંઈક રાખવો તો કે નહીં. જેમ કે ને ભાઈ અમને બીજી ઓળખાણ નથી, ખાલી શેની ઓળખાણ છે, આંખની ઓળખ નહીં, એવું કંઈક રાખવું જોઈએ કે નહીં. ખબર નહીં, જીવને બંધ જ ગમ્યો છે, અબંધ તત્વ નથી ગમ્યું એને. એટલે કોઈક નહીં રૂક, ક્યાંક ને ક્યાંક કોઈની સાથે શું રાખવો છે. આ એક બહુ જ ભાવના ભેરું આ ગ્રંથ છે. આચાર્યદેવને ખબર નથી એક ક્ષેત્ર આવગા સંબંધ હોઈ શકે, સંયોગ સંબંધ હોઈ શકે, ભલે કર્તા કર્મ સંબંધ નથી, ભોક્તા ભોગ્ય સંબંધ નથી, સ્વસ્વામિત્વ સંબંધ નથી, તાદાત્મ સંબંધ, આ તો બધા હોઈ શકે કે નહીં. અંતે સંબંધ કરીને આપણે કોને યાદ કર્યો, કોક બીજાને યાદ કર્યો. અબ બંધ એકમાં હોય કે કમસે કમ બેમાં હોય, બંધને યાદ કરીને તે બીજાને તું યાદ કરે છે. કેવી ભાવના, સર્વોપી સંબંધન. ચંદ થોડુંક વાંચે શ્લોકાર. પરદ્રવ્યને અને આત્મતત્વને સઘળોય કાંઈ પણ સંબંધ છે તેને ટાળવાનો છે, છે તેને ટાળવાનો છે. સાવ સાવ આવું બધું અમે તો એમ સમજીએ. અત્યારના આપણને શરીર સાથે કેવો સંબંધ છે, એક ક્ષેત્ર આવગા સંબંધ છે, પછી આઠ કર્મો સાથે હજી છે કે નહીં છે ને. બસ બંધને જ જોયો, તે બંધ જ ગમ્યો છે તને, તને અબદ્ધ આત્મા તને ગમતો નથી. બહુ જ ભાવના અંતર્મુખતામાં ઘૂંટવી પડશે. બહારના સંબંધમાં, બહારમાં તો ઉલટાનું શું કહેવાય, મોટી હોશિયારી ગણાય ને. આ ભાઈને તો એટલા બધા સંબંધો, તમે તો એને કહો ને એ ગામમાં એના કોકને ઓળખીતા હશે ને, ઓળખાણ એ મોટી સાચી વાત છે. ખાણ જ છે, 84 લાખ યોનિની ખાણ છે. વાંધો ચિંતા ન કરવી, એ ઓળખાણ મોટી. આખું એક એક આ પરમાગમ અથવા કોઈ જૈન દર્શન આખા જગતથી અલિપ્તતાના ભાવમાં લઈ જાય છે. જ્યાં તારા માટે એક વિચારી લે, મારા માટે કોઈ વિકલ્પ કરવાનો અવકાશ જ ન રહે. એકલા ક્યાંક હોય શું વિકલ્પ કરશો, કયો વિષય રાગનો બનાવ. એમ આખા જગતથી સંકેલીને તું તારા આત્મામાં એવો જામી જા કે તારા માટે કોઈ વિષય જ ન રહે. તો એ અહીંયા સંબંધ નથી, એ તો કર્તા કર્મનો સંબંધ. પણ એ ક્યાંથી હોય, ફરીથી આપણે જ્યાં ચાલતા હતા વિષય તો કાંઈ, તો એ ભાષા સમિતિ ઉપર આપણે ચાલતા હતા કે એ સમિતિનો પણ એક અર્થ લઈએ. સમિતિ સંગઠન આપણે લીધો હતો ને અર્થ, અને બીજો સમ ઇતિ નિયમસારમાં એવો અર્થ લીધો છે. સમ્યક પ્રકારે ઇતિ એટલે ગતિ થવી, પોતાના સ્વભાવ સ્વરૂપની અંદરમાં ગતિ થાય એ સમિતિ. એમાં ભાષા બોલવાનો ન બોલવાનો કોઈ નહીં. અને આ સમયસારમાં ખરેખર તો અનંત ગુણને મારી નિર્મળ પર્યાય, મારું સ્વ એટલે મારી ચીજ માલિકી, અને હું એનો સ્વામી. આચાર્યદેવ કહે છે એવા ભેદથી પણ તને શું મળે છે. ક્યાં લઈ ગયા પાછા ઓલા બધા સંબંધો છોડાવ્યા, અહીંયા તો આવ્યા કે નહીં. તું હવે અભેદ તત્વ સુખી શું કામ લઈ જાય, આવા ભેદનો પણ નિષેધ શું કામ કરાવો છો તમે. ફરીથી અનંત ગુણ આત્મામાં છે એવો આત્માના અનુભવ કાળે કેટલા ગુણો દેખાય આત્મામાં, કેટલા ગુણ, એક કઈ નહીં, કારણ કે ગુણ જ નથી આત્મામાં. હવે ક્યાંથી ને ગુણ છે કે નહીં, તો અનુભવના કાળે કેટલા દેખાય. તો પછી તો એનો અર્થ કે નહીં હોય તો પછી એક બહુ જ એના માટે એક ન્યાય વિચારવા જેવું છે. શ્રદ્ધાની અર્પણતા શ્રદ્ધેય તત્વમાં અભેદપણે હોય, ખંડખંડપણે ન હોય, અને તેથી એ ખંડને સ્વીકારે નહીં. એની અર્પણતા એનું એકાકારપણું કેવું છે, એક અખંડપણે છે, અભેદપણે છે, અને તેથી તેને કોઈ ભેદ દેખાતો એ નથી. તો એવી અહીંયા એ ભાષા સમિતિમાં એ કોઈ પણ ભેદ એ હોતો નથી, કારણ કે ભાષા સંબંધમાં તો ભેદ થયા વગર એષણા, એષણા એટલે મુનિરાજ આહાર લેવા જાય ત્યારે 36 દોષ અંતરાયથી, 46 અંતરાયથી એ દોષથી રહિત નિર્દોષ આહાર લેતા હોય આહાર. અને એ મુનિરાજનો આહાર પણ કેટલા કોળિયાનો હોય? મેક્ઝિમમ 32 કોળિયાનો હોય. પોતાના માટે બધો વિષય આમાં પણ છે, ઉદ્દેશિકારની વાત આવે છે, નિજરાધિકાર. મુનિરાજ પોતાના માટે બનાવેલો એક આહારનો કણિયો કે અનાજનું બિંદુ પણ ન લે. કેમ ન લે? કેમ ન લે? તેમાં શું વાંધો છે? પણ અનુબંધા તો શ્રાવકે સારું કામ કર્યું ને મુનિરાજ આહાર લીધો, એમાં શું છે? 9 કોટીએ શું શું પણ એટલે શું? કોનું? 9 કોટી કોની? એ જો મુનિરાજ માટે બનાવેલો આહાર લે તો એ આહાર બનાવવામાં જે જે હિંસા થઈ છે, અનાજ બના કરે છે ને રાંધવામાં તો ઇલેક્ટ્રિક હશે એટલે શું થાય? અગ્નિકાય છે, વાયુકા, એમાં પાણી, એ બધાના હિંસાની એમણે અનુમોદના કરી. અને તો અહિંસા જે છે 9 કોટી એ અખંડપણે રહેતી એ નથી. અને આ જ પ્રશ્ન ગુરુદેવસિંહને દીક્ષા લીધા પહેલાં એ વાત થયેલી. એમણે આહારની નહોતી, એમને એક મકાનમાં રહેવાની હતી કે જે ઉપાશ્રય બનાવવામાં આવે છે એ તો શેના માટે હોય છે? ખાલી કાંઈ સાધના એક શ્રાવકો માટે નથી, અંદરમાં રૂમ ને એ હોય છે, શેના માટે હોય કે સાધુ આવે તો અહીંયા ઉતરે વાપરે, તો કોના માટે બનાવે છે? એના માટે. અને એમાં ઉતરે તો શું થાય? ગુરુદેવને એ પોતે છેલ્લી વાર બધાની રજા લેવા માટે પાલેજ જવું હતું, એમાંથી ગઢડા કે ક્યાંકથી ગુરુદેવસિંહ ટ્રેનમાં બેઠા, બોટાદ રસ્તામાં આવે, અન્ય ટ્રેન બદલવાની નહીં હતી, તો ત્યાં એક મહારાજ હતો એની સાથે ગયા. અને એમાં એમ આવ્યું કે એ અનુમોદના કોટી તૂટે. એમને તો ગુરુદેવને પ્રશ્ન થયો કે સાધુ પોતા માટે જે કાંઈ વાપરે તો અનુમોદના તૂટે. તેમને પ્રશ્ન થયો કે આ ઉપાસયમાં તો રહેવું પડશે. અને એના માટે પોતે પોતાના ગુરુને પૂછે છે. ગુરુ ઉત્તર તો આપે છે પણ ગુરુદેવને સમાધાન ન થયો. શું નિર્ણય કર્યો? દુકાન છોડી દીધી છે, દીક્ષા લેવાની ભાવના થાય છે, અને જો હજી આવા પ્રશ્નોનો હજી તો લીધા પહેલાં પણ ઉકેલ નથી તો હું દીક્ષા તો લઈશ પણ સત્ય મારી મેળે ગોતીશ. આ એક અંદરની ભાવના અંદર હતી. મેળવું છે એટલે સત્ય નહીં, સત્ય છે મારે મેળવવું છે. આ આપણા બધામાં એમાં અપ્રોચમાં ફરક પડતો હોય. સામાન્યપણે આપણને શું હોય છે? મને જે કુટુંબથી જે મેળવું મેળવું એ સત્ય. સામાન્યપણે બધા જ એક જુદી વાત છે કે આપણને મળ્યું સત્ય મળ્યું જુદી વાત છે, પણ સામાન્યપણે બધા જીવોને કેવું થતું હોય છે? મેળવું એ સત્ય. અને ખરેખર શોધક વૃત્તિમાં શું હોવું જોઈએ? સત્ય છે મારે શોધવું છે. અને એના માટે ઉત્કૃષ્ટ યોગ એ સાધુપણામાં હશે. તો એ રીતે અહીંયા તો ફરીથી આપણે એ એષણા સમિતિ કોઈ પણ પ્રસંગે, જેમ અપૂરો છે ને, અન્ય કારણે અન્ય કશું કલ્પ કે હવે અત્યારના કોઈ જીવોને ખબર નથી પડતી તો અમારે તો કોકને કેવું પડતું હોય કાલે મેં આવશું. યોગ નથી, ભાવના હોય પણ બહારમાં એવો યોગ નથી તો મર્યાદા કરજે. વિપરીતતા ક્યારેય કરતો નહીં. જૈન દર્શનના સિદ્ધાંતોમાં અંતરંગના તો નહીં બહિરંગના પણ આચરણ અંગના પણ એમાં છૂટ લેવી એટલે વિપરીતતાને આમંત્રણ આપવા જેવું છે. તો એષણા સમિતિ આદાન નિક્ષેપણ. મુનિરાજ કોઈ વસ્તુ ક્યાંકથી લે મૂકે તો ત્યાં હિંસા ન થાય એ પ્રકારનું. અને છેલ્લે પ્રતિષ્ઠાપન એટલે કે મળમૂત્રનો ત્યાગ કરવા માટેની. આની સુંદર વ્યાખ્યાઓ કોઈને વાંચવી હોય, આ 5 મહાવ્રત ને 5 સમિતિ અને 3 ગુપ્તી થઈ નહીં, નિયમ સારો ચરણાનુયોગમાં તો છે જ બધામાં, આ તો એક અધ્યાત્મ શાસ્ત્રમાં પણ ચરણાનુયોગ માટેનો એ નિયમસારમાં ગાથા 56 ગાથાથી એ છે, અને વ્યવહાર ચારિત્ર અધિકારમાં આ બધા પ્રકારનું સુંદર વર્ણન કર્યું. મળમૂત્રનો ત્યાગ કરીને મુનિરાજ ભાવના ભાવતા હોય છે. શરીરથી રહિત હું આત્મા કેવી છું, સૂચિ પવિત્ર એવી એક ભાવના ભાવતા, એવી સુંદર વાત એમાં. તો આ રીતે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ, ત્રણેયથી પોતાના આત્માને ગોપ હોય છે. આપણે મન વચન કાયામાં આપણા યોગમાં જોડાય, અને મન વચન કાયાના યોગમાં જોડાવાથી એ કોઈને કોઈ ચંચળતા થાય છે. અહીંયા ત્રણેયથી યોગથી આત્માને ગુપ્ત કરવાના આ રીતે ચારિત્રના 13 પ્રકાર એની આરાધનાનો દિવસ છે. હવે આપણા વિષય ઉપર આપણે આવીએ. પુણ્યપાપ અધિકાર 154 ગાથા ઉપર આપણે ફરીથી શરૂઆત કરીએ. પૂજ્ય ગુરુદેવશ્રી પૂરી કરી આજે 155 ગાથામાં એ ટીકા સુધી પહોંચ્યા. હવે ફરીને પણ આવ્યું મૂળમાં પણ છે, અથ પુનરઅપી, અને કોને હવે ફરીને સમજાવે છે, પુણ્ય કર્મના પક્ષપાતી. ફરીથી પુણ્ય કર્મવાળા નથી લીધું, પણ શું તો એક વાપરો છે, કેમ પુણ્યવાળા લીધો હતો, પુણ્ય કર્મવાળા લીધો હતો સવાલ. અરે તો મુનિરાજ પણ છઠ્ઠે ગુણસ્થાનમાં એવા પુણ્યવાળા છે, તો એની વાત નથી. એમને પુણ્ય છે પણ પુણ્યનો પક્ષ નથી. જ્ઞાનીને મુનિરાજને પુણ્ય છે પણ પુણ્યનો પક્ષ નથી. શું કામ? પુણ્ય હોવું એ શું સૂચવે છે? ચારિત્રની અધુરાશ. પૂર્વના ઉદયની વાત, પરિણામની વાત છે. પરિણામમાં પુણ્ય એટલે શુભ ભાવ છે, છઠ્ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો છે, એ કોને સૂચવે છે? અથવા અબુદ્ધિપૂર્વકનો પણ 10માં લઈએ એ કોને સૂચવે છે? ચારિત્રની અધુરાશ. પણ એનો પક્ષ આવી ગયો, એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ જે કાંઈ પ્રકાર લેવા હોય એ કોને સૂચવે છે? પક્ષ અભિપ્રાયને, અને અભિપ્રાય એટલે શ્રદ્ધાને. બે મોટો આંતરો પડે છે. હોવું એ જુદી વાત છે, અને એનો પક્ષ એનો અર્થ શું થયો? અભિપ્રાય. અને અભિપ્રાય શેમાં આવે? શ્રદ્ધામાં આવે. તો એ પુણ્ય ફરીને પણ આચાર્ય કુંકુન આચાર્ય દેવને કરુણા થઈ, અને તો એની ફરીથી આગળ વાત આવી દીધી છે. એ બંધના કારણ છે, અવિશેષપણે બાંધે છે, અને એનો નિષેધ કરવાની વાત આવી. એ ઉપરાંત મોક્ષનું કારણ જ્ઞાન છે, એ પણ વાત આવી ગઈ. આગમમાં પણ એ વાત આવી છે, બધી જ વાત આવી. અને છતાં આચાર્ય દેવને થાય આ જેમ કે ને ઓલું કેવો રોગ કેવો થઈ ગયો, એકદમ ક્રોનિક ને ફેલાઈ ગયો એમ, ને ઘર કરી ગયા ગુજરાતીમાં ન કહે. તો એના માટે દવા પણ કેવી દેવી પડે? નહીં, સ્ટ્રોંગ દેવી, ઝલક દેવી પડે, સ્ટ્રોંગ દેવી પડે. અને જેમ ઓલામાં હોય છે ને એકદમ હાઈ કોન્સ્ટિપ્યુશન થઈ ગયું હોય તો ગુજરાતીમાં એને શું કહે, શું દેવું પડે? અને નેપાળીઓ રેજ દેવો પડે, નહીં તો ન કાંઈ ઉપાય થાય. એમ અહીંયા એટલું એકત્વ. આમ એમને આપણને બીજાની વાત ના, આપણને અમે પુણ્યને તો ન એટલે પાપને તો નથી કરતા, તો પુણ્યને તો કરીએ કે નહીં, પણ તમે એને જ સાવ છોડાવી દેશો તો અમે શું કરશું? પછી કરશું શું? અમે અમારા માંડ માંડ શું છે, આવેલું બધું શું તો છે, છોડાવો છો તમે રહેશે શું? અને એટલા માટે કળશ રચ્યો છે એ જ્ઞાન, જ્ઞાનમાં રમતું શરણભૂત છે. આગળ આવી ગયો કળશ, એ બેનો કર્મ નિષ્કામ અવસ્થા થશે એટલે અસરણ નહીં થાય મુનિઓ કાંઈ ચિંતા કે નહીં. જ્ઞાન જ્ઞાનમાં આચરણ કરતું એક એ જ એમને આધાર છે. તો એ વાત અહીંયા આપણને એ કહે છે કે ફરીને પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે એનો શું દેખાડે છે? ફરીથી એ પણ એક વિચારવા જેવું છે. દોષ બતાવે છે પણ દ્વેષ નથી. જગતમાં આપણે બીજાને આપણા દ્વેષભાવ ઉમેરીને દોષ બતાવતા હોય, પોતાની અધિકતા કરવાને એની હીનતા કરવા. મુનિરાજ કરુણાપૂર્વકથી આપણને, જેમ કોઈ ડૉક્ટર પાસે ગયા હોય અને આપણને કે આ દવા નહીં લો તો હેરાન થઈ જશો તમે, એ દ્વેષભાવ છે કે ઉલટાના પીડાથી બચાવવાની ભાવના છે આપણને, એમ અહીંયા આપણને દોષ બતાવે છે. અને ક્યારે પણ એ વિચારી લેવું, જ્ઞાનીનો ઠપકો પણ મીઠો હોય છે. આચાર્યદેવની કડક ભાષામાં પણ એમની કરુણા ટપકતી હોય છે. તો આચાર્યદેવ બહુ દોષ શું બતાવે. ચલો હવે આમાં ગાથા ચાલી, ગુરુદેવસિંહે બરોબર ઘણો પાછો આજે વિસ્તાર લીધો અને ફરીથી શરૂઆતથી જ વાંચીને અનુસંધાન લઈને પૂરી કર્યું. દોષ શું બતાવે છે આમાં, શું પક્ષપાત, શું પક્ષપાત. તે ભાવના તો બહુ ઉત્તમ કરી અને પ્રતિજ્ઞા પણ ઉત્તમ કરી, પુરુષાર્થમાં કેમ હીનો થઈ ગયો? શેની ભાવના કરી? મોક્ષની ભાવના કરી. પ્રતિજ્ઞા શેની લીધી? સામાયિકની. અને પુરુષાર્થમાં શું કર્યું? પાપ કદાચ છોડ્યો પણ સ્થૂળ વિશુદ્ધ પરિણામથી આગળ ન જઈ. શા માટે? શા માટે? તને પુણ્યનો પક્ષ પડ્યો હતો. બહુ સુંદર રીતે આપણને બતાવ્યું. ભાવના ઉત્કર્ષ કરી કે મારે શું છે, આપણે વાંચશું વાંચશું થોડું પણ ચાલી ગયું છે ને, આવું જ આવ્યું છે ને. ભાવના શેની કરી? મોક્ષની. એના માટે ઉપાય તરીકે પ્રતિજ્ઞા પણ કોની લીધી? સામાયિક નહીં. અને છતાં અટક્યો. એક બહુ જ એના માટે એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. કોકના પગમાં સાંકળ બાંધી છે, હવે જાવા આમ દોડવા માટે દૂર જવા માટે પ્રયત્ન કરે છે, તો જાય કે ન જાય? ન જાય. કેમ ન જાય? બસ એવું જ આપણા જીવનમાં કંઈક છે. સમ્યક દર્શનની ભાવના કરીએ છીએ, મુનિદશાની ભાવના કરીએ છીએ, મોક્ષ પ્રાપ્તિની અશરીરી સિદ્ધ દશાની ભાવના કરીએ છીએ. જેટલો માનેલો એટલો કંઈક પુરુષાર્થ તો નથી, છતાં એક પ્રયત્ન કરીએ છીએ, પણ મૂળ ખામી શું રહી ગઈ છે? આપ જેમ ઓલામાં મૂળ એને શું ખામી રહી ગઈ? સાંકળથી પગ બંધાયેલો છે, એમાં પુણ્યના પક્ષમાં અટવાયેલા છે. હજી તો ક્યાંય ને ક્યાંય પરદ્રવ્યોમાં પણ મમતામાં પીડા છે. જૂનું જૂનું યાદ કરીને પણ નહીં. અમારો ખબર નહીં, અમારા બાપ દાદાનો પહેલો વૈભવ કહી તો ઠીક છે, અત્યારના અમારી સ્થિતિ આવી થઈ, પણ અમે તો પહેલા ખૂને યુદયો ચાલ્યા ગયા અને એને યાદ કરીને આટલો રસ પડ્યો છે અંદરમાં. ગયેલા સંયોગોનો વિચાર કરીને અનિત્યતાનો વૈરાગ્ય લાવજે, એની બદલે એનું પણ યાદ કરીને એકત્વનો રસ, મમત્વનો રસ આપણે કરીએ છીએ. પૂર્વને સ્મરણમાં લાવીશ નહીં અને ભવિષ્યમાં તૃષ્ણા કરીશ નહીં. ભૂતકાળના જે કોઈ બાહ્ય વિષયો કે જે હોય એનું ક્યારેય તું સ્મરણ કરીશ નહીં અને ભવિષ્યમાં ક્યારેય તૃષ્ણા વાંછા કરીશ નહીં. અરે વર્તમાનમાં છે એનાથી પણ ઉદાસીન થવાનું છે. કોઈને એમ લાગે આ બધું બહુ આખરું છે, એની કરતાં કોઈક સહેલો માર્ગ દેખાડી દેતા હોય તો, અથવા એ નહીં કાંઈ તમને અમને દેખાડી દો સહેલો માર્ગ, ચલો બીજે જા દો કાંઈ ને, આ અમને શું લાગે છે? આવી કોઈને ન જ થવી જોઈએ ઈચ્છા કે, અને ઈચ્છા થાય છે તો એ સૂચવે છે મૂળ પાયામાં રુચિનો અભાવ. જેને જ્યાં રુચિ રસ લાગે છે તો પ્રાપ્તિનો પુરુષાર્થ જાગ્યા વગર રહેતો. એકવાર રસ તો લગાડ. રસનો આપણે વાંચ્યું હતું, રસનો વિષય સાંભળ્યું હતું ને, શું હતું એમાં, શું લખ્યું કાંઈ? રસ એક વિષયમાં એવું લાગે કે અન્ય વિષયની વિકલ્પ જ છૂટી જાય, એકમાં જ એવો ઉપયોગ લાગી જાય, એમ એકવાર આ તત્વમાં એવો એનો એક રસ લગાડ કે તને બાહ્ય વિષયો છે નથી એની પણ તને સાપેક્ષતા ન લાગે. ઉદય પુણ્યના ઉદયથી કદાચ હો તો અધિકતા ન લાગે, અને પાપના ઉદયથી કદાચ ન હો તો ખેદ ન લાગે. આ એવી ઉદાસીનતા કરવી પડશે. અહીંયા ફરીથી હવે આપણા વિષય ઉપર લઈએ, ટીકાના શબ્દો વાંચીને 48 पाने 154 गाथा नो टीका 154 गाथा नी टीका 248 पानू समस्त कर्मना पक्षनो नाश करवाती उपजतो जे आत्मलाभ आत्मलाभ आपणे शुं लखे पहेला खबर नहीं हवे तो न लगता है बाणा ऊपर शुं लगता लाभ सवाया ने लाभ तो जोवे छे पाछो सवायो लाभ जोवे छे एम ने पुरुषार्थ तो करवो नथी कई तत्व अभ्यास तो करवो नथी लाभ सवाया जोवे अहीं कहे छे समस्त कर्मना पक्ष जो समस्त कर्म एटले शुं लेवू बधी जातना लई लेवा अने पुण्यमां पण बधा ज प्रकार लई लेवो जेम छ लेस्या होय ने छ लेस्यामां त्रण केवी छे शुभ अने त्रण केवी छे अशुभ नील कापोत कृष्ण ए केवी छे अशुभ पीत पद्म अने शुक्ल केवी तो बे प्रकार लई लो पहेला तो शुभ अशुभ बंने प्रकार अने एमां पण पीत पद्म के शुक्ल इंटेन्सिटीमां पण हाईएस्ट डिग्री होय ए कोई पण ए कर्मना पक्षनो नाश करवाथी उपज तो जे आत्मलाभ पहलू ज आखी शुरुआत करी आचार्य देवे के तने आत्मानी प्राप्ति आत्मानो लाभ लाभ के ना या लाभ एटले प्राप्ति प्रगटता तने क्यारे थशे के पहलो समस्त कर्मनो पक्ष छोड़वो पड़से तो मोक्ष मार्गनी शुरुआत थशे अतिन्द्रिय आनंदनुं वेदन शुरू थशे तने जेम लाभनो बीजो पण अर्थ थाय छे पारणामिक भाव छे ने एनी व्याख्या 85 कायनी 56 नंबरनी गाथामां शुं लिख्युं छे गुरुदेवजी क्यारेक बोलता होय छे आत्मलाभ हेतु आत्म द्रव्य लाभ हेतु परिणाम द्रव्य आत्मलाभ हेतु परिणाम शुं व्याख्या लखी छे 56 नंबर नी गाथा 85 खेमा छे એમાં પાંચ ભાવોનું વર્ણન કરતા કરતા એમાં એ છે આમાં તો હિન્દી છે એમાં શબ્દ સંસ્કૃતમાં છે દ્રવ્ય આત્મલાભ હેતુ કહ પરિણામ મૂળ સંસ્કૃતમાં છે દ્રવ્ય આત્મલાભ હેતુ કહ પરિણામ અને એનું હિન્દીમાં છે द्रव्य का आत्मलाभ जिसका हेतु है वह परिणाम है द्रव्य आत्मलाभ એટલે लाभ નો અર્થ કર્યો અસ્તિત્વ આત્મલાભ એટલે અસ્તિત્વ જેનો હેતુ તે પરિણામ છે દ્રવ્ય આત્મલાભ દ્રવ્યની મૂળ હૈયાતી ત્યાં શું શબ્દ આત્મલાભ એટલે શું છે દ્રવ્યની મૂળ હૈયાતી જે ઔદ્યોગિક ઔપસમિક સાયોપસમિક સાયકીય શું છે એ પર્યાયના પલટતા ભાવો છે મૂળ અસ્તિત્વ નથી મૂળ અસ્તિત્વ તો કેવું છે પરિણામમાં એટલે કે દ્રવ્ય અને ગુણરૂપનું મૂળ છે ઓલું તો પલટતો ભાવ છે અને આ તો મૂળ હયાતી અને એનું નામ શું કહેવાય છે પરિણામ પરિણામ એટલે પર્યાય યાદ ન કરવી દ્રવ્ય આત્મલાભ હેતુક પરિણામ અને પરિણામ સહિતનો ભાવ તેનું નામ પરિણામી થોડુંક બધું અટપટું લાગશે આમ સામાન્ય પરિણામ શબ્દ આવે એટલે આપણે કોના ઉપર જઈએ પર્યાય દશા હાલત ઉપર એમ તો 19મી શક્તિ આપણે લઈએ છીએ ને 19 શક્તિનું નામ શું છે પરિણામ શક્તિ અને એમાં શું સિદ્ધ કર્યું છે 19માં અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ એવો શબ્દ વાપરે છે ધ્રોવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત સદસ વિદસ જેનું સ્વરૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય કેટલી સૌમ્યામ કે ત્રણ પહેલાં સિદ્ધ કર્યા પછી કોણ સિદ્ધ કર્યા સદસ અને વિદસ જે પહેલાં ત્રણ કોણ કર્યા ધ્રોવ્ય વ્યય અને ઉત્પાદ જે કોનું છે લક્ષણ સતદ્રવ્ય લક્ષણ છે. અને એ રીતે કે કોઈ પણ સત કેવું હોય, ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ જ હોય, એના સહિત હોય, અને સત એ દ્રવ્યનું લક્ષણ. તો એ ત્યાં વાત કરી અને એમાંથી પછી બે ઉપર આવ્યા કે બે સદસ અને વિસદસ, એટલે એક સરખું દેખાય. તો દ્રવ્ય છે એક સરખું હંમેશા હોય અને ઉત્પાદ વય કેવું છે, વિસદસ, એટલે એકબીજામાં વિરુદ્ધતા હોય. એકમાં કાંઈક જાય છે અને એકમાં પ્રગટ થાય છે. ઉત્પાદમાં શું છે, આવે છે, પ્રગટે છે, ઉપજે છે, અને વ્યયમાં શું છે, છૂટે છે, જાય છે, અભાવ છે. અને બે મળીને શું છે, એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ. તો એ અહીંયા એ શબ્દ કે દ્રવ્યના મૂળ સ્વરૂપની હૈયાતી. તો અહીંયા લાભ એટલે અહીંયા પ્રાપ્તિ, મૂળ જે આત્મ સ્વભાવ છે એવી પર્યાયમાં પ્રાપ્તિ થવી. ક્યારે થશે કે સમસ્ત કર્મના પક્ષનો નાશ થવાથી ઉપજ. તો જો આવ્યું ને ઉપજ, તો ઉપજ તો એટલે કોને આવ્યું, પર્યાયની વાત. ઓલામાં જે છે દ્રવ્ય આત્મ લાભ, એ ત્રિકાળી અસ્તિત્વની વાત છે. અને અહીંયા ઉપજતો શબ્દ આત્મલાભ એટલે નિજ સ્વરૂપની પ્રાપ્તિ. અને તે આત્મલાભ સ્વરૂપ હવે એ પ્રાપ્તિ થઈ અને એ જ આત્મલાભની પૂર્ણતા, તેનું નામ શું છે, મોક્ષ છે. પહેલી શરૂઆત શેનાથી થઈ, પક્ષ છૂટ્યો તો શરૂઆત થઈ મોક્ષ માર્ગની નિર્મળતાની વિતરાગતાની શરૂઆત થઈ. અને એ જ આત્મલાભ સ્વરૂપ એની જ હવે વૃદ્ધિ થઈને પૂર્ણતા થાય તે મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં, જો આચાર્યદેવ કહે છે જેને ભાવના નથી કે એની તો અમે અહીંયા હવે એને સમજાવે શું, હજી તો પાપનો જેને પક્ષ હોય, હજી તો એમ પ્રશ્ન પૂછે કે આ દુનિયામાં રહેવું હોય તો કાંઈક તો કરવું જ, એવું છે ને, સીધું છે ને, સીધી આંગળ પાછા કહેવત ગોતી આવે છે કે સીધી આંગળીએ, એટલે એનો અર્થ કે તારે તો સંસારમાં રહેવું જ. તો આચાર્ય કે એને અમારે કહેવાનો શું પ્રશ્ન, અહીંયા હવે કાંઈક એને શું છે, મોક્ષ એવા જગત મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં, એક વાત, હવે ખાલી ઈચ્છા કરીને સાવ પ્રમાદી થઈને નથી રહેતા, જે કાંઈ એને લાગ્યો એવો શું કરે છે, કાંઈક પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે. તો શું છે, હવે પ્રયત્નમાં શું કરે છે, આ બહુ જ વિચારવા જેવું છે. આચાર્યદેવની પાત્રતા સુધી આપણે પહોંચ્યા કે નહીં એ વિચારવા જેવું છે, જેને સમજાવવાની કે આવો જીવ હજી તો સ્વચ્છતા એ પાપમાં બધું આનંદ માનતો હોય એવા જીવનો તો કોઈ નથી, પણ આવો જીવ કે મોક્ષના કારણભૂત સામાયિકની પછી મોટો હાઇફન છે ને, અને એના પછીનો મોટો હાઇફન ક્યાં આવે છે, સમય સાર સ્વરૂપ છે તેની, ત્યાર પછી આવે છે ને, એટલે એ એનો ખુલાસો હોય છે. એટલે જો ખરેખર વાંચવું હોય ને તો આમ પણ વંચાય કે મોક્ષના કારણભૂત સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ વચ્ચેનો ખુલ્લો, આવું એક વાંચવાની પદ્ધતિ શીખવી જોઈએ આપણે જ્યારે વાંચતા હોય ને ત્યારે, કે આ બે શું છે, છેવાડા જે છે એની વચ્ચે એનો ખુલાસા હોય. એટલે આમ સીધું વાંચવું હોય તોય વાંચીને આ વાંચશું પછી અંદરનો લઈએ. તો ફરીથી શેની ઈચ્છા કરી, મોક્ષની પહેલી ઈચ્છા કરી. હવે એના ઉપાય કારણભૂત કીધું ને, એના ઉપાય તરીકે એને શેની લીધી પ્રતિજ્ઞા, મોક્ષના કારણભૂત સામાયિકની પ્રતિજ્ઞા લઈને. આમ કહીને આચાર્યદેવે શું સિદ્ધ કર્યું, મોક્ષ તત્વસિદ્ધ સાધ્યપદ અને એના ઉપાયરૂપ આ સામાયિક ઈસેમાં આવે, સાત તત્વમાં સંવર અને બીજા. આમ તો બરોબર લીધું, મોક્ષ સાધ્ય છે અને એનો ઉપાય સામાયિક એટલે સંવર, પણ સામાયિક એ સંવર નિજરારૂપની હોય છે, કોઈ ભાષા વર્ણનાના પરિણમન રૂપ ન હોય, કોઈ વિકલ્પ રૂપનું પરિણમન ન હોય. સામાયિકી શું છે, સામાયિક જો મોક્ષનું કારણ છે અને જો મોક્ષ સ્વયં સુખ સ્વરૂપ છે તો સામાયિક પણ સુખ સ્વરૂપ હોવી જોઈએ. જો મોક્ષ પૂર્ણ વિતરાગતા રૂપ છે તો એના કારણભૂત સામાયિક પણ વિતરાગતા રૂપ હોવી જોઈએ. જો મોક્ષ પોતાના સ્વભાવમાં પૂર્ણપણે એકાગ્રતા રૂપની, એકાકાર રૂપનું, તાદાત રૂપની દશા છે તો સામાયિકની પણ પ્રણતિ સ્વભાવ સાથે એકત્વ રૂપની જોશે. કારણ અને કાર્ય ક્યારેય જુદા હોઈ શકે નહીં, ઉપાય અને ઉપેય ક્યારેય જુદા હોઈ શકે નહીં. બીજ વાવે એવું જ વૃક્ષ થાય, કારણ જેવું જ કાર્ય થાય, સાધન જેવું જ સાધ્ય થાય. આ તો એ અહીંયા એક મોક્ષના કારણભૂત સામાયિક, અને એના માટે તો આ સામાયિક માટે તો નિયમ સારમાં આખો કયો અધિકાર છે. આપણે બોલીએ છીએ 10 ગાથાઓ, પરમ સમાધિ અધિકાર છે. 125-133 બોલે સ્થાયી સામાયિક જે છે ને આખી એ એમાં છે. એના માટે ફરીથી કંઈક પ્રશ્ન લાગ્યો, કંઈક પ્રશ્ન ન થાય તો સારામાં સારું છે. અધિકારનું નામ શું આપ્યું આપણે? પરમ સમાધિ. વાત કોની લીધી? સામાયિકની. બેનું શું લિંક, શું રિલેશનશીપ? શું સમાધિ તો અમે કહીએ કે મરણ કાળે સમાધિ હોય અને જીવતા સામાયિક હોય, બે ફરક છે કે નહીં? નહીં, મરણ કાળે ન હોય સમાધિ, સંલેખમાં તો બોલીએ છીએ. તો સમાધિ ક્યારે હોય? ક્યારે હોય? મરણ કાળે હોય. અને સામાયિક ક્યાં હોય છે? બહુ જ એમાં વિચારવું, જેટલી જેટલી સમતા છે તેટલી સામાયિક છે, અને જ્યાં સમતા છે ત્યાં નિરંતર સમાધિ છે, નહીતર મમતામાં ઉપાધિ છે. જેટલી જેટલી સમતા છે તેટલી નિરંતર શું છે? સામાયિક, અને એ સમાધિ જ છે. અને જેટલી જેટલી મમતા છે તેટલી ઉપાધિ જ છે, આકુળતા છે. અને એના માટે તો એ બધું ને, અને એમાં સંસ બધે રા જ્યાં રાગ દ્વેષ રૂપ વિકાર જન્મે નહીં જે અને સ્થાયી સાંભળી છે. પછી નવે નવ નો કસાયની હાસ્ય રતી રતી, અને સંયમ નિયમ અને તપ વિશે પછી શું છે આગળ? અપૂરા થઈ ગયા એટલે બોલું. આત્મા સમીપ છે જે અને સ્થાયી. જો આ એક બહુ સરસ કુંદકુંદ આચાર્ય દેવ એક સિદ્ધાંત બાંધી દો, જે કોઈ પ્રણતિની સમીપમાં સુધાત્મા છે એ મોક્ષ માર્ગ હશે. જે પ્રણતિની સમીપમાં એના લક્ષમાં એના અવલંબનમાં બહિર્મુક્તામાં જો હશે સમજવું, એ મોક્ષ માર્ગની પ્રણતિ નહીં હોય. તો સંયમ નિયમ અને તપ વિશે આત્મા સમીપ છે. તો અહીંયા ફરીથી મોક્ષની ઈચ્છા કરી અને પ્રતિજ્ઞા કોની લીધી? કે મોક્ષના કારણભૂત એવા સામાયિકની પ્રતિજ્ઞા લઈને. પણ હવે એ સામાયિક કેવી કહેવાય એની વ્યાખ્યા કરે કે જે સામાયિક મળી ગયું. હવે વચ્ચેનું વાંચે આ છે ને, આમ વાંચશું તો એક સહેલું પડશે આપણને કે સામાયિકની. તો આચાર્યદેવ હવે સામાયિકની પ્રતિજ્ઞા વ્યાખ્યા કરે છે કે જે સામાયિક કેવી છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના, જ્ઞાનના એટલે ભગવાન આત્માને આશ્રય પ્રગટ થઈ જ્ઞાનની પ્રણતિના ભવન માત્ર. ભવન, ભવન શું? ભવનના અર્થ બે થઈ શકે છે, હોવું અને પરણવું. જેમ ઘણાના મકાનના નામ હોય છે ને ભવન, ભવન એટલે હોવારૂપ પણ છે અને ભવન એટલે પરણમન, ભાવનું ભવન પરણમન. તો ફરીથી કોણ છે સામયિક? સમ્યક દર્શનના ચારિત્ર સ્વભાવવાળા. આ જો ત્રણ સમ્યક દર્શનના ચારિત્ર હોય તો સાચી સામાયિક છે એટલું પ્રૂવ કરે છે. અને એવા પરમાર્થ જ્ઞાન એટલે વિતરાગ સ્વભાવી ભગવાન આત્માનું જ્યાં પરણમન થવું જોઈએ, એક લક્ષણ. પછી બીજું શું આપ્યું? એકાગ્રતા લક્ષણ વાળું છે. સામાયિક લીધી હોય અને ઉપયોગ ચંચળ હોય તો સામાયિક નથી. કોણ વ્યાખ્યા લખે છે આ સામાયિકને? અમૃત ચંદ્રાચાર્ય દેવ લખે છે. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ, આ એનો અમૃત ચંદ્રાચાર્ય દેવ ખુલાસો કરીને કહે. પણ કોઈ કે અમને ભાવના બહુ છે સામાયિક કરવાની, આવું એકાગ્રતા નથી રહેતી તો શું કરવું? અમને થોડા ઘણા તો માર્ક આપો ને બધે, ભલે પૂરા ન આપો તો ફરી ફરીને વિપરીતતા કરીશ નહીં. તને ભાવના હોય એક જગ્યાએ બે ઘડી બેસીને સ્વાધ્યાય કરું છું સામાયિકની, હું વાંચન કરું છું સામાયિક નહીં. સામાયિક હોય તો પેલી સમતા ભાવ હોય, સમતા હોય તો એના એકાગ્રતા ઉપયોગની એકાગ્રતા, અને ત્રીજું પણ છે સમયસાર સ્વરૂપ છે, શુદ્ધ આત્માના આશ્રય પ્રગટ થયેલી નિર્મળ દશા જોવે. એટલે તો અશુદ્ધતા રૂપની છે, તો એવી લઈને પણ એ પુરુષાર્થ ઉપડતો નથી. અને એના માટે શબ્દ શું આપ્યો છે આમાં, ના મર્દાય ને. સંસ્કૃતમાં ગુરુદેવ શીખ્યો શબ્દ યાદ કરે ક્લિપ, અને એવો ક્યાંક આગળ આવી ગયો છે? કઈ ગાથામાં આવ્યો? ચલો જલ્દી જલ્દી પૂરું થઈ ગયો ટાઈમ, 39-43 ગાથામાં પણ છે એનો વિસ્તાર. પછી
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ